મુંબઈમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 20/3/82 સમયસર ગાથા 14 ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 38.
શાસ્ત્રના જ્ઞાનના મલોખા પલાખા બોલે ગાથાઓ મોઢે બોલે કે ધારણા રાખે એ બધા ઇન્દ્રિય જ્ઞાન અને કષાય ની મંત્રા બે પોતરા છે એમાં દાણો નથી એમાંથી દાણો ન નીકળે પોતરા માંથી એકલા પોતરા ખાંડે દાણો ન નીકળે કબોધ ખાંડે તો દાણો નીકળે પોતરા જુદા પડી જાય એમ કહેવા માંગે છે આમાં દાણો જ નથી રાધાદેવી સાથે એકત્વ બુદ્ધિ તોડીને એનાથી ભેદ જ્ઞાન કરીને રાગિદાનંદ આત્મા હું છું એનાથી અનંત મારું શુદ્ધ સ્વરૂપ છે એમ તે ભગવાન આત્મા છે જુદું તત્વ છે નિરાવું એ કેવું છે કે અબધ સ્પષ્ટ રૂપ છે કર્મ થી બંધાયેલું ને સ્પર્શાયેલું તત્વ નથી નિત્ય નિરાવરણ નિત્ય મુક્ત છે એક રૂપ આત્મા છે દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિથી વિચારે તો પતો ખાય પર્યાય દ્રષ્ટિથી વિચારે તો કઈ હાથમાં આવે નથી અબધ સ્પષ્ટ હું ત્રિકા અબધ છું મુક્ત છું હું અનન્ય છું આ અનેરી અનેરી નરનારક આદિની જે અવસ્થાઓ થાય છે મારું સ્વરૂપ નથી દ્રષ્ટિના વિષયમાં પર્યાય નથી પર્યાય થી રહે છે મનભોગથી ભગવાન આત્મા રહે છે આત્મા છે ભેદ થી ગુણ રહી છું ગુણો થી સહિત પણ ગુણ ભેદ થી રહી છું પર્યાય થી તો રહી જ છું પણ ગુણો થી સહિત છું પણ ગુણ ભેદ થી રહી છું એટલે ગુણ ભેદ નું લક્ષ કરતા પણ રાગી પાણી ને રાગ ઉત્પન્ન થાય છે ગુણ ભેદ નું લક્ષ છોડાવી અને અનંત ગુણાત્મક આખો અભેદ સામાન્ય એનો તો લક્ષ કરને દ્રષ્ટિ કરને અનુભવ કરે અવિશેષ ગુણ ભેદ એમાં વસ્તુ નથી અને અસંયોગ ભગવાન આત્મા રાગ થી રહી છે અનાદ એક સમય પણ સહિત નથી એ વ્યવહાર નેથી બધ સ્પષ્ટ આદિના ભાવો છે પાંચ એ વ્યવહાર નેથી જોવામાં આવે તો સત્યાર્થે ભૂતાર કયા પણ એ સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો આ પાંચે ભાવ અભૂતાર્થ ને અસત્યાર્થ છે એ આશ્રય કરવા યોગ નથી જાણવા યોગ છે પણ આશ્રય કરવા યોગ નથી આશ્રય કરવા યોગ તો સભેદ સામાન્ય ચિદાનંદ આત્મા જે એક રૂપ છે એક જ ભૂતાર છે એનો આશ્રય કરતા તમે અસંયોગ એ પુરુષાર્થ જે ઉપાય મેં કહ્યું છે કર્મ કૃત રાધાજી કે આત્મા અસંયુક્ત હોવા છતાં સંયુક્ત દેવો એને પ્રતિભાષે છે એ સંસારનું બીજ છે આત્મા અસંયુક્ત છે એવા આત્માને જયારે જાણે તો કાર્ય થાય જાણે એટલે અનુભવે જાણે એટલે શાસ્ત્ર જ્ઞાન થી આત્મા આવો છે એ તો અનંત વાત જાણી ચૂક્યો એ કઈ નવી વાત એ કઈ અપૂર્વ નથી જ્ઞાની ના યોગમાં અનંત વાર આવ્યો દેવશંકર ભગવાન ની સભામાં પણ ગયો અને આ અપરિસ્પષ્ટ આદિ પાંચ ભાવો સ્વરૂપ આત્મા છે એમ એને સાંભળ્યું દેશાવધિમાં અને ઇન્દ્રિય જ્ઞાન માં એને ઝીલ્યું
ભૂલ ક્યાં રહી જાય
ભૂલ રૂચિ નહીં, એને શ્રદ્ધા જ નથી. શ્રદ્ધા ખોટી છે, મૂળમાં ભૂલ શ્રદ્ધા ની છે. ભૂલ ક્યારે જાય તો એ જાણે ને, એને મળતી નથી ભૂલ. અને જ્ઞાનીઓ કહે છે એનું માને નહીં, પછી પોતાનું પકડી રાખે. આપણી વાત છે ને, આપણે સભામાં ગયા સાથે બરાબર એની ભૂલ નું આપણે શું કામ? આપણે કઈ કોઈ ભાવી જાય નથી. મોટું શું છે, પાર્ટનરશીપ બિલકુલ નથી કોઈ સાથે. એટલે પરનો વિચાર બંધ કરી અને પોતાની ભૂલ ક્યાં થાય છે, ભૂલ કેમ માંગે, ભૂલ વિના વસ્તુ શું છે, એમાં ભૂલ નો ભાવ પણ નથી, એવો એવા આત્મા ને જાણે એટલે અનુભવે, જાણે એટલે અનુભવે તો કાર્ય થાય. જાણે એટલે આમ શાસ્ત્ર થી જાણ્યું એ જાણતું નહીં, શુદ્ધ સ્વરૂપ આત્મામાં સાધક આત્મા અનુભવથી કે છે અજ્ઞાની જીવો ને એમ ભાષે છે કે જાણે રાગ મારા આત્મામાં પ્રવેશી ગયો હોય, ઘૂસી ગયો હોય, એક મેઘ થઈ ગયો હોય. એક મેઘ જેવું લાગે છે પણ એક મેઘ થઈ શકે, જળ અને ચેતન એક મેઘ ન થઈ શકે. કાલ વાત આવી હતી ઘણી, ઉદ્ગર વિકાર એને કહ્યું રાગ ને, સ્વભાવ દ્રષ્ટિથી જુએ તો એક ઉદ્ગર વિકાર છે, પર્યાય દ્રષ્ટિથી ચિન્હ વિકાર છે. ઉદ્ગલ ના પરિણામ છે, ઉદ્ગલ વિકાર છે. મારો સ્વભાવ નથી એવું એને ભેદન કરવું જોઈએ. એ વાત કરે છે કે આત્મામાં જયારે રાગ ભેટી ગયો હોય તેવું એને દેખાય છે, અજ્ઞાની છે નહીં. બેસી ગયો છે ને પછી બહાર કાઢવું એમ નથી. ભગવાન આત્મા અનાદિ છે, વિજ્ઞાન ઘન જેનો સ્વભાવ છે, એમાં રાગ બેસી શકતો જ નથી. રાગ અંદર ઘૂસી શકે નહી, પણ જાણે રાગ મારામાં પ્રવેશી ગયો હોય, હું રાગ થી એક મેઘ થઈ ગયો હોઉં એમ એને ભેદ જ્ઞાન નો અભાવ છે, અજ્ઞાન છે, જ્ઞાન સુધી એને પાસે છે એવું દેખાય છે. છે નહી, વિપરીત દેખાય છે એમ. પણ ભેદ જ્ઞાન પ્રગટ કરતા રાગ ભિન્ન ને જ્ઞાયક ભિન્ન એમ જયારે ભેદ જ્ઞાન નો મંત્ર મહામંત્ર છે. કાલ વાત કરી હતી કે જન્મ થી નમોકાર મંત્ર તો ગયો, જન્મ થી માતા પિતા એ આપ્યો, પણ ભેદ જ્ઞાન નો મંત્ર તો ધર્મ પિતા ગુરુદેવ આપ્યો. ભેદ જ્ઞાન નો મંત્ર પણ ભેદ જ્ઞાન પ્રગટ કરતા એટલે કે રાગ ભેદ ને નાયક ભેદ એમ નાયક ની સન્મુખ થઈને જ્ઞાન પ્રગટ કરતા ભેદ જ્ઞાન પ્રગટ કરતા એટલે અત્યંત્રિય જ્ઞાન દ્વારા નાયક ને રાગ ને ખુલ્લા પાડીને અનુભવતા ભેદ જ્ઞાન પ્રગટ કરતા એમ લીધું ને પ્રગટ થાય કે ભેદ જ્ઞાન નાયક ભીન ને રાગ ભીન એમ નાયક ની સન્મુખ થઈને જયારે પ્રજ્ઞા પડે છે અંદરમાં રાગાજી એ દર્પણ માં જે અગ્નિ જ્વાળા ને ઉષ્ણતા દેખાય છે એમ જ્ઞાન ની પર્યાય માં સાધક ને જ્ઞાન ની પર્યાય માં રાગ જણાય છે પ્રગટ કરીને હવે જયારે સાધક એની જ્ઞાન ની પર્યાય માં રાગ નો પ્રતિભાવ થાય છે પણ રાગ માં આત્મબુદ્ધિ થતી નથી એકત્વ થતું નથી રાગ આવી શકે નહીં એકતા ને ભાગે ભિન્નતા પાસે હરિસામાં પ્રતિબિંબ છે જ્ઞાન વૈરાગ ની અચિંત્ય શક્તિ થી પુરુષાર્થ ની ધારા પ્રગટ કર આત્મ સન્મુખ થયેલું જ્ઞાન અને રાગ થી વિરક્ત પર થી તદ્દન વિરક્ત એવી એક જ્ઞાન ને વૈરાગ ની દશા અચિંત્ય શક્તિ થી શક્તિ થી પુરુષાર્થ ની ધારા પ્રગટ કર ભાષા ભાષા મારી જાય વિકલ્પ વિકલ્પ મારી જાય ઇન્દ્રિય જ્ઞાન અનુભવ પૂર્વક શુદ્ધ આત્મા માં દ્રષ્ટિ ને જોડ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરી એટલે કે પર્યાય ઉપર દ્રષ્ટિ છે એનાથી હટાવીને જુદો ભગવાન આત્મા છે એમ તું જાણી લે આ પર્યાય થી જુદો આત્મા છે એમ તું દ્રષ્ટિમાં લે આત્મા ને ચૈતન્ય નિર્મળ છે પર્યાયમાં ભલે મલિનતા હોય તો પણ ચૈતન્ય દ્રવ્ય સ્વભાવ તો ત્રણેય કાળ સુધને નિર્મળ છે નિર્મળ છે તેથી એની દ્રષ્ટિ કરતા પર્યાય ની નિર્મળતા પ્રગટ થાય છે પર્યાય મલિન થતા દ્રવ્ય પણ જો મલિન થઈ જાય તો કોના આશ્રયે નિર્મળ પર્યાય પ્રગટ આવે આવે ખરું એવું વ્યવહારનું કથન પ્રવચનસારમાં આઠમી ગાથામાં કે જયારે તે આત્મા અશુભ ભાવે પડવે છે ને શુભ ભાવે પડવે છે ત્યારે તે કાળે તે તન્મય હોવાથી તે ભય છે એમ વ્યવહાર ની કથન ની પદ્ધતિ ના પ્રકાર માં આવે કરું પણ એ જ સમયે જો દ્રવ્યાર્થિક નહીં જોવામાં આવે તો ભગવાન આત્મા તો ત્રણેય કાળ શુદ્ધ રહેલો છે એક સમય પણ મલિન થતો નથી સભ્ય સુધારો સુધરયા માટે ચૈતન્ય ભગવાન આત્મા પવિત્ર શુદ્ધ છે, અનેકા એક સમય માત્ર પણ અશુદ્ધ થયો નથી. પર્યાય દ્રષ્ટિ વાળાને હું અશુદ્ધ થયો એમ ભ્રાંતિ થઈ છે. પર્યાય ઉપર દ્રષ્ટિ છે, પર્યાયમાં મલિનતા છે, એટલે આશ્રમની મલિનતા દેખીને હું મલિન થઈ ગયો, આત્મા મલિન થઈ ગયો. જીવ તત્વ ત્રણેય કાળ નિર્મળ શુદ્ધ છે, એના ઉપર દ્રષ્ટિ દેતા પર્યાયમાં મલિનતાનો અભાવ થઈને નિર્મળ પ્રગટ પર્યાય પ્રગટ થાય છે. ચૈતન્ય દ્રવ્ય નિર્મળ શુદ્ધ છે, અનેક જાતના કર્મના ઉદય સત્તા અનુભાવ તથા કર્મ નિમિત્તે પ્રીતમ વગેરે તારાથી અત્યંત જુદા છે. અનેક જાતના કર્મના ઉદય જળ જ્ઞાનાવરણ આદિ કર્મના ઉદય દ્રવ્ય કર્મ એની સત્તા, એની સત્તા હોવા પણ એનામાં એનો અનુભાવ રસ રાગ દ્વેષ દુઃખના પરિણામનો એમાં અનુભાવ હોય છે. તથા એ ત્રણ તો ચાર તો વાત કરી, ત્રણ ની પુદ્ગલની વાત કરી. હવે પુદ્ગલના સંબંધે જે કર્મ નિમિત્તક વિકલ્પ રાગ વગેરે ઉત્પન્ન થાય છે પર્યાયમાં, જીવની પર્યાયમાં વિકલ્પ ઉત્પન્ન થાય છે એ નૈમિત્તિક છે અને કર્મનો ઉદય નિમિત્ત છે. એ વખતે પણ એ વિકલ્પ છે એ પણ તારાથી અત્યંત જુદા છે, સર્વથા જુદા છે એમ લખું, કથનથી જુદા ન લખું. આમાં આચાર્ય ભગવાને પોતે જુદી છે, તેથી પ્રદેશ ભેદ છે, સત્તા ભેદ ભેદ છે, માટે આધાર આવી સંબંધ નથી. એક વસ્તુ ને બીજી વસ્તુ તારી પર્યાયમાં રાગ થાય વિકલ્પ એનાથી તારો આત્મા અત્યારે જુદો છે એમ અમે તારા આત્માને જોઈએ છીએ. કેમ કે અમે અમારા આત્માને જોયો તો અમારો જેવો આત્મા છે એવો જગત ના બધા આત્માઓ ત્રણેકાળ શુદ્ધ રહેલા છે, શુદ્ધ થઈ શકતા નથી. ભગવાન તરીકે જુએ છે, શુદ્ધ જુએ છે, પૂર્ણ જુએ છે, પર્યાય ને ગૌણ કરે છે, પર્યાય ઉપર લક્ષ એનું નથી. પર્યાય ને આશ્રો પણ જાણે છે, આશ્રો થી ભિન્ન જે જ્ઞાન આનંદ રૂપ આત્મા છે તેને આત્મા જાણે છે. આત્માને આશ્રો નામ ને જુદા છે, આશ્રો ને આશ્રો રૂપ જાણે, આશ્રો ને આત્મા રૂપે જ્ઞાની ન જાણે. એ વિકલ્પ થી તારો આત્મા ભિન્ન છે, પણ અમારા આત્માને તમે જોઈ લીધો કે હા જ્ઞાની કે તમારા આત્માને મેં જોઈ લીધું. જેવી રીતે સ્ફટિક નિર્મળ છે એ બધા આત્માઓ પણ શુદ્ધ સ્વભાવે બિરાજમાન છે. કોઈને પર્યાય ની મુખ્યતા થી અમારા થી જોવાયું હોય તો અમે ક્ષમા માંગી પુરુષ ની ક્ષમા. ગુરુ તત્વ ક્ષમા માંગે છે તો શિષ્ય તો ક્ષમા માંગવા જેવી છે કે નહીં? ગુરુ તત્વ તમને ક્યાંય કોઈને પર્યાય થી મુખ્યતા થી કહેવાય હોય અને કદાચિત એના હિત ખાતર કહેવાય હોય, એના હિત ખાતર અને કદાચિત એને કઈ એનો આત્મા દુભાઈ ગયો હોય તો અમે ક્ષમા. એ વાત તો સાંભળતા એમ થાય કે આવી ક્ષમા પણ કોઈ દિવસ આપણે સાંભળી નથી, પેલા પેલા સાંભળી. આ વ્યવહાર છે, આ વ્યવહાર પણ ઊંચા પ્રકારનો અને સાધર્મી ભાઈઓ પ્રત્યે ભાઈઓ અંતરંદર માં પણ એ પ્રકારનો વ્યવહાર સુશોભિત છે, શોભાયમાન છે. પર્યાય થી જોવાનું પર્યાય છે, કોઈની કઈ ભૂલ થઈ જાય ગરીબમાં પરમાત્મા થઈ શકે, પરમાત્મા થઈ શકે છે. પર્યાય ને તો ગૌણ કરીને જોવાનું શીખડાયું છે, દ્રવ્ય ને ગૌણ કરીને પર્યાય ને જોવાનું બંધ કરતું. જો તારે ધર્મ કરવો હોય તો ગુરુદેવે શીખડાવી છે, નિશ્ચય ને બાબા એને શીખડાવી. બોલ, આ તો વ્યવહાર ની વાત છે ને, ધર્મ ની ક્ષમા. જેને જાતિ સ્મરણ જ્ઞાન પણ છે અને અમુક પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન પણ એને છે, પણ બહાર કઈ આવતું નથી. દ્રષ્ટિ કરાવી છે દ્રવ્ય ઉપર એટલે અત્યંત ભિન્ન છે. કથનગીત ભિન્ન, કથનગીત ભિન્ન જ્ઞાન નો વિષય થઈ ગયો. કથનગીત ભિન્ન ભિન્ન એ પ્રમાણ જ્ઞાન નો વિષય થઈ ગયો. દ્રષ્ટિ ના વિષય થી કહે છે કે અત્યંત ભિન્ન છે તારા કર્મ ચેતના ને કર્મ ફળ ચેતના તારા ભગવાન આત્મા થી અત્યંત જુદા છે. સંકલ્પ ને વિકલ્પ ઉઠે છે ને જાળ, એનાથી તારો આત્મા ભાઈ જુદો છે. એને આત્મા ન માન એ અનાત્મા છે. વિકલ્પ ઉઠે છે આત્મા નથી અનાત્મા ની જાત છે, એનાથી તારો આત્મા જુદો છે. ઓગણાએસી પછી એસી છે, હા એસી બ્યાસી થી બ્યાસી, ઓગણાએસી પછી બ્યાસી ભાઈ. હું તો હરિદા ની જેમ અત્યંત સ્વચ્છ છું. લે સર્વથા સ્વચ્છ પરિપતિ ક્યાંથી આવ્યું? એકાંત થઈ જશે તો અરે ભગવાન આત્મા તું એક વખત નિર્મળાનંદ પરમાત્મા ને એના સ્વભાવ થી તો જો, પર્યાય થી ન જો. પર્યાય થી આત્મા નથી અનાત્મા છે, એને પરદ્રવ્ય કહ્યું, હા એને પરભાવ કહ્યું. પર્યાય થી જો માં તું તારા દ્રવ્ય સ્વભાવ થી એકવાર જો, પર્યાય ને ગૌણ કર, પર્યાય ઉપર થી લક્ષ પડી દે અને દ્રવ્ય સ્વભાવ તારો કેવો છે જો. જ્યારે જ્ઞાની નો જન્મ થાય ને ત્યારે બીજું પણ બહાર આવે છે સામાન્ય. જ્યારે જ્યારે જ્ઞાની નો જન્મ થાય ત્યારે જે એક પડખાનું તો એને અજ્ઞાન હતું, એક પડખાનું જ્ઞાન નતું, એક પડખાનું અજ્ઞાન એટલે એના આત્મા માનતો હતો વિશેષ રાજા. જ્ઞાની નો જન્મ થાય એટલે બીજું પડખું સામાન્ય પડખું બતાવે, ક્યાં વર્તમાન પડખું છે એને ગૌણ કરીને સામાન્ય પડખું છે જે અનંત ગુણાત્મક શુદ્ધ છે એને તું દ્રષ્ટિમાં લે, અનુભવ એને લે. એ આત્મા ખરેખર આત્મા એ છે. હું તો હરિતાની જેમ અત્યંત સ્વચ્છ છું. વિકલ્પ ની જાતિ આત્મા મલિન ન થાય. શું કહ્યું? વિકલ્પ કે વિકલ્પો તે મલિન અને છતાં હું મલિન ન થાઉં. એ શું હે છે ને? હું તો અરીસાની જેમ અત્યંત સ્વચ્છ છું. જેમ દર્પણ છે એ તદ્દન સ્વચ્છ છે, ગમે એટલા પ્રતિબિંબ એમાં જણાય, પ્રતિભાસ થાય કે એવોના કોળસા જણાય તો પણ અરીસો તો સ્વચ્છ જ રહે, અરીસો કાળો થાય. એમ હું તો અરીસાની જેમ દર્પણની જેમ અત્યંત સ્વચ્છ છું. વિકલ્પની જાળથી આત્મા મલિન થાય. વિકલ્પ ની જાળ થી આત્મા મલિન થાય, પર્યાય મલિન થાય, આશ્રમ મલિન થાય, પણ જીવ મલિન થાય. આશ્રમ ની મલિનતા ભલે હો આશ્રમમાં, પણ ભગવાન આત્મા મલિન થઈ શકતો નથી. એ તો તદ્દન શુદ્ધ નિર્મળ છે. આત્મા મલિન ન થાય. હું તો વિકલ્પથી જુદો, આ મલિન જે વિકલ્પ ઉઠે છે ને એનાથી તો હું અધિક જુદો છું. વિકલ્પ રાગ એ મારા આત્મામાં પ્રવેશી શકતું નથી, બહાર ઉપર ઉપર રોડે છે રાગ. હું તો વિકલ્પથી જુદો નિર્વિકલ્પ આનંદ છું. પ્રવેશી શકતો નથી. આ દ્રવ્ય ને પર્યાય ના ભેદ ના વાત સમજાવે છે. હું તો વિકલ્પ જુદો નિર્વિકલ્પ આનંદ ઘન છું. એમ નિર્વિકલ્પ આનંદ ઘન ઉપર દ્રષ્ટિ પડતા પર્યાયમાં વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ અવસ્થા પ્રગટ. નિર્વિકલ્પ ના અવલંબે નિર્વિકલ્પ પર્યાય થાય. નિર્વિકલ્પ ત્રિકાળ હવે સામાન એનું અવલંબન લેતા પર્યાયમાં જે વિકલ્પ ની જાગૃતિ હતી એ વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ આનંદ વાસનો થાય. નિર્વિકલ્પ આનંદ ઘન છું એવો ને એવો પવિત્ર છું. એવો ને એવો એટલે અનાદિથી જેવો છું તેવો ને તેવો વર્તમાનમાં પણ એવો ને એવો છું. આ સમય સુધી પણ હું તો એવો ને એવો પવિત્ર છું. મલિનતા મારા સ્વભાવમાં પ્રવેશી શકતી નથી. કેટલી જુદાઈ બતાવે છે, વેદનાની ગાથ ગાવે છે. એવો ને એવો પવિત્ર છું. કૌશલ ગાથામાં આવે છે ભગવાન આત્મા પવિત્ર છે અને આશ્રવો તો અપવિત્ર મલિન છે. પવિત્ર શબ્દ છે. એવો ને એવો પવિત્ર છું એ પોતાના સ્વભાવની જાતિને ઓળખ. પવિત્ર પરમાત્મા છું વર્તમાનમાં. હું અપવિત્ર થયો નથી ને મલિન થયો નથી ને. મલિન રૂપે થવું મારું અશક્ય છે. ભગવાન આત્મા ત્રિકાળ કથનચિત પવિત્ર છે. કથનચિત એ મલિન પણ થઈ જાય એમ નથી કથનચિત લાગુ પડતું ત્રિકાળી દ્રવ્યમાં.
બરાબર.
ત્રિકાળી જે પરમાત્મા છે પવિત્ર પરમાત્મા એ તો ત્રણેય કાળ નિર્વિકલ્પ અભેદ સામાન્ય પવિત્ર પરમાત્મા છે. એવા સ્વભાવની જાતિને તો ઓળખ. અને ઓળખાણ આત્માની થઈ નથી. તું આવા સ્વભાવને ઓળખ. તારો સ્વભાવ તારી પાસે મોજુદ વર્તમાનમાં એવો ને એવો પવિત્ર છે. અશુદ્ધ થયો નથી. આત્મા દુઃખી થયો નથી. આત્મા રાગી થયો નથી. આત્મા ત્રણેય કાળ નિરાગી રહ્યો છે. નિરાગી પરમાત્મા એમ સારમાં આવે છે. આત્મા નિરાગી, આત્મા ત્રણેય કાળ શુદ્ધ છે, નિત્ય શુદ્ધ છે. અનિત્ય શુદ્ધ એ તો સંવર્ણ લીલા છે. પણ ભગવાન આત્મા દ્રવ્ય સ્વભાવ તો ત્રણેય કાળ નિત્ય શુદ્ધ છે, પવિત્ર છે. એવા પોતાના સ્વભાવની જાતને ઓળખ. એમ શિર પરમાત્મા શુદ્ધ છે એને ઓળખ એમ નથી કહ્યું. તું તારા આત્માના સ્વભાવને ઓળખ કે તું આવો છો એવો ને એવો રહ્યો છો. પણ અનાદિકાળથી અજ્ઞાનને પર્યાયમાં વિચારતો છે તો પણ જરાક પેલો થયો છે કે નહીં, જરાક તેમાં કઈ ફેરફાર થયો છે કે નહીં. ભાઈ તો એવો ને એવો પરમાત્મા અંદર પોતાની જાતને જાળવીને પોતાના નિજ ભાવને છોડ્યા વિના એવો ને એવો પરમ પારણામિક સ્વભાવે વિરાજમાન મૂર્તિ છે. એ કદી અશુદ્ધ થઈ શકે નહીં. અશક્ય છે. રાગ રૂપે થવું આત્માનું અશક્ય છે. મલિન ભાવ રૂપે આત્માનું થવું પરિણમવું અશક્ય છે. એ પોતાના નિર્ભાવને છોડે નહીં અને મલિન થઈ શકે નહીં. ત્રણેય કાળ એવો ને એવો શબ્દ વાપરો. એવો ને એવો છે. દિવોનું આત્મા પણ આવો છે. બધાના ભવ્યો કે વિકલ્પથી મલિન થઈ મલિનતા માની ભ્રમણામાં છેતરાઈ ગયો છે. શું કહ્યું કે પર્યાયમાં મલિનતા દેખીને એને ભ્રમણા થઈ ગઈ, ભ્રમ થઈ ગયો કે હું અશુદ્ધ થઈ ગયો છું, હું મલિન થઈ ગયો છું, હું મલિન નથી થઈ ગયો. એ તારો ભ્રમ છે. મિથ્યા ભ્રમ અજ્ઞાન છે એ કારણ. આત્મા તો એવો ને એવો છે, તારી દ્રષ્ટિ પર્યાય ઉપર છે, અને પર્યાય તું આત્મા માનીને બેઠો છો, હું મલિન થઈ ગયો, એ તો તારી ભ્રમના છે. એ મિથ્યા ભ્રમ છે. સ્વરૂપ એવું છે, એવું થયું નથી. તું શ્રદ્ધા કરી રહ્યો છો, તું જેવો શ્રદ્ધા કરી રહ્યો છો આત્માને વિશે, એવો આત્મા થયો નથી. તારી શ્રદ્ધા ખોટી છે. આત્મા તો જેવો છે તેવો છે, શ્રદ્ધાનો વિષય તો એવો ને એવો છે, શ્રદ્ધા તારી બગડી છે. તારી પર્યાય ની શ્રદ્ધા માં વિપરીતતા ભલે આવ્યો, પણ જે શ્રદ્ધા નો વિષય છે, સમ્યક તત્વ નો વિષય છે. સમ્યક તત્વ ભલે તને ન હો, પણ સમ્યક તત્વ નો જે વિષય છે, શુદ્ધ નહીં નો જે વિષય છે, તો એ તો એવો ને પવિત્ર પરમાત્મા છે. વિકલ્પ થી મલિન થઈ, મલિનતા માની ભ્રમણામાં છેતરાઈ ગયું. મલિન થયો એમ માન્યું, માન્યું એટલે શ્રદ્ધા ખોટી કરી. માનીતા છે વાત, મલિનતા માની કે હું મલિન થઈ ગયો, શુદ્ધ થઈ ગયો, હું મનુષ્ય થઈ ગયો, દેવ થઈ ગયો, હું રાગી થઈ ગયો, દુઃખી થઈ ગયો. ભાઈ તો દુઃખી નથી, અસંખ્ય સમય ચાલ્યા જાય, એક સેકન્ડ નું કામ છે કે રાગ થી હું ભિન્ન, હું તો જ્ઞાનાનંદ આત્મા છું એમ અંતર માં જઈ, અને જે ઉપયોગ વૈરમુખ છે પરને પ્રસિદ્ધિ કરે છે, એ ઉપયોગ નંદર માં વાળીને આત્માના દર્શન ગર્ભ કાળા ભવ નું અંત આવશે. બાકી બીજો કયો તો બ્રહ્માં છેતરાઈ ગયો છે. અરીસાની જેમ જાતિ એ તો સ્વચ્છ છો, એ છે અજ્ઞાની ને કે છે જ્ઞાની કે તારો આત્મા દર્પણ ની માફક અત્યારે સ્વચ્છ રહેલો છે એમ અમે જાણીએ છીએ. તું તારા આત્માને મલિન જાણત, અમે તારા આત્માને શુદ્ધ જાણી છે. સર્વજ્ઞ ભગવાન એમ કે, સંતો એમ કે છે કે તારા આત્માને વર્તમાન અમે દર્પણની માફક સ્ફટિકની માફક શુદ્ધ જોઈ છે. હરિનાની બીજા આત્માઓ આ આત્માને શુદ્ધ જોવે, અને પોતાનો આત્મા પોતાને શુદ્ધ ન જોઈ શકે.
દીવાની ચંદા કહીએ કે
પોતે શ્રીમંત હોય એ પોતાને ખબર ન હોય, બીજા બેંક વાળા કે ભાઈ આ લાખોપતિ માણસ છે, તમે લાખોપતિ ભાઈ મને ખબર નથી. અરે તમારી બેંક ભલે તમારા નામ ની કેમ તમને ખબર નથી કે હું શ્રીમંત છું એમ કે છે. જ્ઞાનીઓ કે છે કે તારો આત્મા શુદ્ધ છે, સર્વજ્ઞ ભગવાને જોયો ને અમે પણ જોયો, અમે જોઈએ છીએ શુદ્ધ, અને તું જોઈ શકતો નથી શુદ્ધ. તું એમ કે છે કે અમે મલિન થઈ ગયો, દ્રષ્ટિ પર્યાય ઉપર પડી છે ને, દ્રષ્ટિ પર્યાય ઉપર પડી છે. રાગ ને આત્મા પણ એ માન્યો છે, આશ્રમ ને જીવ માન્યો છે. આશ્રમ તત્વ છે, આશ્રમ તત્વ માન્યો, જીવ તત્વ જીવ દ્રષ્ટિમાંથી નીકળી ગયો. એક ને જીવ માને એટલે મૂળ ઓરિજિનલ જીવ દ્રષ્ટિમાંથી ઓછો થઈ જાય, તિરુભૂત થઈ જાય. દેહ ને આત્મા માને તો આત્મા જે મૂળ છે એ તો દ્રષ્ટિમાં આવે નહીં. અરીસાની જેમ જાતિ એ તો સ્વચ્છ છો, જાતિ જાતિ મૂળ જાતિ હોય ને પર્યાય નહીં, એની મૂળ જે જાતિ છે એ સ્વભાવની જાતિ, એ તો તદ્દન જેમ સ્ફટિક છે નિર્મળ, એ ભગવાન આત્મા ત્રણેય કાળ નિર્મળ રહેલો છે. ગમે એટલા ગુણ અમે મૂકો ને તો સ્ફટિક મણી કાળો કે લાલ થઈ શકે નહીં, એનો સ્વભાવ ન છોડે. મૂળ નિર્મળતાના ભંડારને ઓળખ, શુદ્ધ ચિદાનંદ આત્મા પવિત્ર પરમાત્મા અંતર વિરાજમાન છે. દેહ દેવળમાં દેહ થી ભિન્ન અને રાગ થી ભિન્ન, ઇન્દ્રિય જ્ઞાન થી પણ ભિન્ન, અને એક સમય ની પર્યાય ના ભેદ થી પણ નિરાળો અંતરમાં નિર્મળતાના ભંડાર ને પવિત્ર પરમાત્મા ને શુદ્ધ ચિદાનંદ આત્મા ના ભંડાર ને ઓળખ, તો એક પછી એક નિર્મળતાની મર્યાદા નો સમૂહ પ્રદર્શન. મર્યાદામાં મલિનતા છે એના નાશ નો ઉપાય બતાવતા સાધક આત્માઓ જેને આત્માની સાધના કરીને શુદ્ધ આત્માની વૃષ્ટિ પ્રગટ કરી છે અને જેની પર્યાયમાં મિથ્યાત્મનો નાશ થઈ ગયો છે, એવા ધર્માત્માઓ અજ્ઞાની જીવને મિથ્યાત્મના નાશનો ઉપાય બતાવે છે કે આ ઉપાય મિથ્યાત્મ ટળે છે અને સંવર નિદ્રાની દશા પ્રગટ થાય છે. કે જોયા નિર્મળતાના ભંડારને ઓળખ એટલે ભૂતાત્મનો આશ્રય તું કર, નાયકનું અવલંબન લે, નાયકની સન્મુખ પ્રવૃત્તિને લાવ, જે પ્રવૃત્તિ બહાર ભટકે છે એ ઉપયોગને મર્યાદામાં લા. પદાર્થ જે પ્રસિદ્ધ કરે છે એ ઉપયોગ નથી અનુપયોગ છે, એ જ્ઞાન નથી અજ્ઞાન છે, એ ઉપયોગને અંદરમાં વાળ. અને જ્યાં નિર્મળતાનો ભંડાર છે એવા એવા સ્વનિધિને નિહાળ, સ્વનિધિને તું નિહાળ. અંદરમાં ભગવાન પરમાત્મા ચિદાનંદ આત્મા બિરાજમાન છે, એ નિર્મળતાના ભંડારને ઓળખ તો એના ફળમાં શું થશે? એક પછી એક નિર્મળતાની પર્યાયનો સમૂહ વધશે. પણ વચ્ચે કાંઈક મલિન પર્યાય તો નહીં આવી જાય કે ના આવશે જ નહીં એમ કહ્યું. આવે છે ને કોણ કરે છે? નિર્મળતા એ મુખ્ય કરી પર્યાય, કેમ કે સ્વભાવને આશરે મલિન પર્યાય ન થાય, નિર્મળ પર્યાય નો પ્રવાહ આવે એ એમાં હેતુ છે. દ્રવ્ય સ્વભાવનું અવલંબન લેનારા જે પરિણામ છે એ પરિણામ દ્રવ્યનું અવલંબન જે છે ત્યારે એના પ્રવાહ ક્રમમાં પર્યાયના પ્રવાહ ક્રમમાં નિર્મળતા આવે. એક પછી એક નિર્મળતાની પર્યાયનો સમૂહ પ્રગટશે. અંદર જ્ઞાન ને આનંદ આદિની નિર્મળતા જ ભરેલી છે. અંદર જ્ઞાન ગુણ અને આનંદ ગુણ જે ભરેલો છે એ તો શુદ્ધ નિર્મળ પવિત્ર ગુણો તો રહેલા છે. એવા આનંદ ગુણનો એક ગુણી પરમાત્માનો નિર્મળતાનો અવલંબન લેતા પર્યાયમાં પ્રવાહ આવશે તો સમ્યક જ્ઞાન ચારિત્રના વિતરાગી પર્યાય, વિતરાગી પર્યાયનો પ્રવાહ આવશે. સ્વભાવને આશરે રાગ આવશે નહીં. અને જેટલી નબળાઈનો રાગ આવે છે એનો સ્વભાવનો અવલંબન નથી. અહીં તો સ્વભાવનો અવલંબન જે લે પર્યાય એના પ્રવાહમાં નિર્મળતા જ આવે. સ્વભાવને આશરે રાગ થાય નહીં એ સિદ્ધ કર્યું. જ્ઞાન ને આનંદ આદિ ની નિર્મળતા ભરેલી છે અંદર માં, બધા ગુણો અંદર શુદ્ધ છે. હમણાં આપણે એક નક્કી કર્યું છે કે ક્યાં વાંચ્યા જાય ત્યાં આપડે કઈ સવારે શું વાંચવું છે આપણે નહીં જે નહીં કે કારણ કે થોડું થોડું થતું હતું કે લાલુભાઈ તો આ બધી ચાલવી આટલી ગાતા મુક્ત છું. અરે એક વાર તો અંદર માંથી ટંકાર તો કર, શું શબ્દ પડ્યો છે? હું અનાદિ અનંત મુક્ત છું, મુક્ત થવું એ મારો સ્વભાવ નથી, હું તો ત્રણેકાળ મુક્ત છું. શ્રીમદે કહ્યું ને જે આત્મા છે ને એનો મોક્ષ થાય છે એમ નહીં, મોક્ષ છે, મોક્ષ સ્વરૂપ જ છે, મોક્ષ સ્વરૂપ છે એમ જણાય છે. આત્માનો મોક્ષ થાય છે એમ છે નહીં, પર્યાર્થિક નહીંથી મોક્ષ થાય, પણ ત્રિવાર્થિક નહીંથી જોવામાં આવે તો ભગવાન આત્મા હું અનાદિ અનંત મુક્ત છું. જ્યારે આ બંધાણો કોણ પ્રશ્ન તો થાય નહીં, હું બંધાણો નથી. અરે ભાઈ તને તો રોટલા તો જુવારના ને બાજરાના રોટ ખાસ, પણ હવે બધાના વિશ્વનો જ્યાં ગિરસવાનો ખાવા આવ્યો ત્યાં તું રોટલા ને કાંઈ યાદ કર, ખાસ રોટલા ને જુદી ચીજ છે અને ભાવ કર્મ થી મુકાય એ જુદી ચીજ છે. આત્મા નથી, એ પર્યાય છે, એ વ્યવહાર નો વિષય છે, જાણવા માટે છે. આ શ્રદ્ધા નો વિષય છે, શુદ્ધ નહીં નો વિષય. શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે, શુદ્ધ પર્યાય ને હું પ્રગટ કરું એમ નથી લખું. શું કહ્યું? એક વાક્ય ની કિંમત હોય છે. એમ શુદ્ધ આત્મદ્રવ્ય પર દ્રષ્ટિ દેતા એટલે શ્રદ્ધા ને જ્ઞાન કરતા શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. આજે પ્રવાહ શુદ્ધ પર્યાય નો આવ્યો ને, એ શુદ્ધ આત્મા નું અવલંબન લેતા શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. વિદ્યાર્થ થાય છે ને સમય કૃષ્ણ પ્રગટ થાય છે. સમય કૃષ્ણ આચાર્ય ના પરિણામ બધા પર્યાય પ્રગટ થાય છે. દ્રવ્ય તો મુક્ત છે, કેટલી ઉપેક્ષા હોય છે એ વાત આમાં છે. ધ્યાન હું આત્મા નું ધ્યાન કરું એમ નહીં, ભાષામાં આવે, વ્યવહારના કથનમાં આવે, જ્યારે સમજાવે જ્ઞાનીઓ તો એમ કે તારા આત્માનું ધ્યાન કર, નિમિત્તનું ધ્યાન છોડ અને આત્માનું ધ્યાન. દેહના વાક્ય જુદા છે અને અંતર સમજવું જુદું છે. એ છે એમ શુદ્ધ આત્મદ્રવ્ય પર દ્રષ્ટિ દેતા શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. દ્રવ્ય તો મુક્ત છે, ત્રણેય કાળ મુક્તિની પર્યાયને આવવું હોય તો મોક્ષ થવો હોય તો થાય. મારે મોક્ષ ની પણ અપેક્ષા છે. મોક્ષ મારે કરવો નથી, મોક્ષ આવો હોય ત્યારે આવે. મોટો આવે કે વહેલો આવે એની હારે મારે કઈ સભાન, કેમ કે મારી દ્રષ્ટિએ મુક્ત ઉપર પડી ગઈ છે. એટલે પ્રતિકમાં શ્રદ્ધામાં છે કે મુક્તિ થવાની થવાની ને થવાની. દૈવત તો મુક્ત છે, મુક્તિ ની પર્યાય ને આવવું હોય તો આવે. મોક્ષ તો આવવું હોય તો આવે કે એના કાળ ક્રમે જ આવશે. હું લાવવા માંગુ તો આવે એમ એનું સ્વરૂપ નથી, મારી શ્રદ્ધામાં પણ એમ નથી. મારી શ્રદ્ધામાં પણ એમ નથી કે મોક્ષ ની પર્યાય ને લાવું. આવે એને જાણવું એ પણ દ્રવ્ય ને જાણતા જાણવું હો. એકલી પર્યાય ને જાણવું તો અજ્ઞાન છે. મુક્તિ ની પર્યાય ને આવવું હોય તો આવે. કેટલી ઉપેક્ષા! સમ્યક દર્શન તો પ્રગટ થઈ ગયું છે. સમ્યક દર્શન ટકવું હોય તો ટકે, એ તો એમાં આવી ગયું. પણ મોક્ષ ની પર્યાય આવવું હોય તો પર્યાય ઉપર થી બિલકુલ દ્રષ્ટિ ઘટી ગઈ. પર્યાય નું જ્ઞાન છે પણ પર્યાય દ્રષ્ટિ નથી. પર્યાય નું અવલંબન નથી. પર્યાય નું જ્ઞાન હોય જ્ઞાની ને, પર્યાય ના જ્ઞાન નો નિષેધ નથી, પર્યાય ના આશ્રય નો નિષેધ છે. વિતરાગી પર્યાય પ્રગટ થાય એને પણ જાણે, થોડો રાગ મચક આવે એને પણ જાણે, પણ એનું અવલંબન જ્ઞાની ને ન હોય. અમારે તો મોક્ષ જોઈ છે ને, મોક્ષ જોઈ છે નહી આવે. તારે મોક્ષ જોઈ છે ને પર્યાય, પર્યાય ની ભાવના તારે ભાવવી છે, પર્યાય નહી આવે. પર્યાય ની ભાવના ભાવતા રાગ આવશે, અને દ્રવ્ય સ્વભાવ ની ભાવના ભાવતા મોક્ષ થઈ જશે. મોક્ષ થઈ જશે એમ અમે જાણવામાં આવે છે. અમે મોક્ષ ને કરનારા છીએ. અજબ ગજબ ની વાત છે. દ્રષ્ટિ ના વિષય ની દોલત, એની મસ્તી, આ એની મસ્તી છે બેનસી ની. મોક્ષ ની પર્યાય આપ્યો તો લે, આ સમય દર્શન તમે પ્રગટ કર્યું એ તો મોક્ષ માટે પ્રગટ કર્યું છે. અને મોક્ષ ની પર્યાય આપ્યો તો આવે એટલે શું? એના પ્રત્યે કાર્ય પરમાત્મા પ્રત્યે, કેવળ તા પ્રત્યે આટલી બધી તમને ઉપેક્ષા શું છે? આ ઉપેક્ષા છે કે દ્વેષ છે? કે ઉપેક્ષા છે અમર તને ખબર પડતી? મોક્ષ ની પર્યાય આપ્યો તો આવે. જગ જગ ની સાધક ની મસ્તી, અસ્તિ ની મસ્તી છે. અસ્તિ ત્રિકાળ જે છે એના ઉપર દ્રષ્ટિ પડી છે, એની આ વસ્તી છે. એ વસ્તીમાં બોલે છે, એમાંથી આ નીકળ્યું છે. ભૂખ ની પર્યાય ને આવવું હોય તો આવે. એમ દ્રવ્ય પ્રત્યે આલંબન અને પર્યાય પ્રત્યે ઉપેક્ષા. એકની અપેક્ષા અને બીજાની ઉપેક્ષા. દ્રવ્ય પ્રત્યે અપેક્ષા છે અને પર્યાય પ્રત્યે ઉપેક્ષા છે. જ્ઞાન બે નું, એકનું અપેક્ષારૂપ ને બીજાનું ઉપેક્ષારૂપ, જ્ઞાન બે નું વર્તે છે. જ્ઞાન બે નું કહ્યું કે નહીં, દ્રવ્ય પર દ્રષ્ટિ પડતા પ્રમાણ જ્ઞાન થાય છે. એ જ્ઞાન નો અંશ દ્રઢ સ્વભાવ નું અવલંબન લેતો અને પર્યાય પ્રગટ થાય છે એની ઉપેક્ષા કરતો. એક જ્ઞાન એ પર્યાયમાં અધિકતા નથી આવતી. દ્રવ્યમાં અધિકતા આવ્યા પછી પર્યાય નું જ્ઞાન છે, પણ પર્યાય નો મહિમા આવતો. જેવો ચિદાર્થ ભગવાન આત્મા નો મહિમા છે, એવો સમ્યક દ્રષ્ટિ ને સમ્યક દ્રષ્ટિ ની પર્યાય પ્રત્યે પણ મહિમા હોતો નથી. ઉપેક્ષા વર્તે છે એના પ્રત્યે ઉદાર, પર્યાય પ્રત્યે ઉદાર. 49 કથામાં 6 બોલ માં એક આવે છે, છઠ્ઠો બોલ. ઈ આપી બીજી વાત છે. હવે તો હજી તો શુભ ભાવ થી ધર્મ કરવો છે. અહીંયા કે જે શુદ્ધ પર્યાય પ્રગટ થઈ એની પણ અમને ઉપેક્ષા વર્તે. કોઈ કોઈ વખતે નિર્વિકલ્પ ધ્યાન માં એવું લાગે છે શિષ્ય ના બુક માં પ્રશ્ન મૂકે છે કે પ્રભુ, પણ અત્યારે તો પંચમ કાળ છે, અર્યત ના દર્શન ક્યાંથી થાય? કેવળ જ્ઞાન તમે જોયું, ક્યાંથી જોયું? કે ભાઈ, આ જૂઠ મૂઠ મૃગજાળ જેવું નથી, આ હકીકત છે. પછી પોતે કહે છે, જેને નહીં પ્રગટ થઈ છે ને એને દ્રવ્ય નિક્ષેપ થી વર્તમાનમાં ભાવિ ની પર્યાય ના દર્શન થઈ જાય છે. આ વાત જયારે રાજકોટમાં ગુરુદેવ કહ્યું ચર્ચામાં રાતના, ત્યારે પ્રશ્ન ઉઠો કે એ તો દ્રષ્ટિ અપેક્ષાએ છે ને, નય જ્ઞાન અપેક્ષાએ કહીએ છીએ, જ્ઞાન માં જણાય. દ્રવ્ય નિક્ષેપે, દ્રવ્ય નિક્ષેપ નો એવો સ્વભાવ છે કે ભાવિ અને બુદ્ધિ અને વર્તમાન માં જાણી લે. દ્રવ્ય નિક્ષેપ કેમ કે શક્તિ રૂપ જેવું જ્ઞાન કર્યું છે ને એને વર્તમાન માં જાણી લીધું. પ્રગટ રૂપ સાક્ષાત કેવળ જ્ઞાન થયું હોય એમ. મુનિઓ જયારે ભાવના ભાવે છે, ભાવના એટલે નિરીક્ષણ ધ્યાનમાં, ત્યારે ભાવાર્થમાં લખે કે જાણે સાક્ષાત કેવળ જ્ઞાન થયું હોય એમ, એ ભાવાર્થમાં લખે છે. અને અનુભવી સિવાય કોઈ આ લખી શકે નહી, અનુભવી ની કલમ ચાલે, એનું પ્રમાણ છે. એટલે કોઈ ન માને કે શ્રીમદ જ્ઞાની નથી, ન માને તો ન માનો. સ્વાભાવિક શુદ્ધ પર્યાય પ્રત્યે છે, સ્વાભાવિક શુદ્ધ પર્યાય પ્રત્યે છે. પ્રજ્ઞા હું છું એમ લખ્યું નથી, પ્રત્યે છે એમ જણાય છે, સ્વાયોગ થાય છે એમ જણાય છે. હું કરું ને થાય પર્યાય એમ મને જાણવામાં આવતું, મારા કર્યા વિના થાય છે. હવે પોતાના પરિણામ પોતાના કર્યા વિના થાય એવી સદ પર્યાય હેતુ છે, અને હજી બીજાના કાર્યો મારે કરવા છે. ક્યાંય નું ક્યાંય દ્રષ્ટિ બહાર પોતાના પરિણામ થવા એવું થાય છે. એક એક વાત બહાર આવી છે કે થવાયું થાય છે, જણાય છે, હું કરું છું અને થાય છે એમ જાણવામાં આવતો નથી. માટે બિલકુલ અમને છે ને અનુભવ થી આ શીખેલી વાત છે. એમ બેન શ્રી આજના એમના સમય દર્શન ના જન્મ ના દિવસે આપણે પણ એને કોટી કોટી વંદન કરીએ.